నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સમયસારના કર્તા કર્મ અધિકારની ગાથા 85 આપણે પૂરી કરી છે અને 85મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ જે પ્રવચન આપ્યા એના મહદ અંશ આપણે પૂરા કર્યા છે. 85મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી ભાવાર્થ ઉપરનું પ્રવચન એમાંથી કેટલાક અંશ આપણે લઈશું અને તે પછીથી ગાથા 86 શરૂ કરીશું. અહીંયા ભાવાર્થની પહેલા એક બે મહત્વની વસ્તુ છે એ પણ આપણે સાથે લઈ લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 4 પાના નંબર 218 અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, આત્મા રાગ દ્વેષ આદિ ભાવ કરે છે તે જ સમયે કર્મનો બંધ થાય છે. ત્યાં રાગની ક્રિયા જે થાય તેની સાથે આત્મા અભિન્ન છે. માટે આત્મા રાગની ક્રિયાનો તો કર્તા છે, પણ તે વખતે કર્મબંધનની જે અવસ્થા થાય તે ક્રિયાનો આત્મા કર્તા નથી. એટલે કે કર્મબંધ થાય છે એ આત્મા કરતો નથી. કર્મબંધનો કર્તા આત્મા નથી. કર્મ પૂતગળ કર્મ છે, દ્રવ્ય કર્મ છે. એ કાર્ય ઉદગળનું પોતાનું છે એટલે ઉદગળ કારમણે રજકણો ભેગા થઈ અને કર્મરૂપે સ્કંદ રૂપે થાય છે, એ જુદી જુદી પ્રકૃતિ રૂપે બંધાય છે. તો એ કાર્ય ઉદગળનું પોતાનું છે, એ કાર્ય આત્માનું નથી. આત્માને રાગ થયો એ કાર્ય આત્માનું અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે અહીંયા એ વખતે જીવની એવી યોગ્યતા હતી, ઉપાદાન અશુદ્ધ હોવાને કારણે એવી યોગ્યતા હતી અને એટલે એને પરનું લક્ષ્ય કરતા રાગ કે દ્વેષ થયા, એને આત્માના કહ્યા છે. એ પણ વ્યવહારથી કહેવામાં આવ્યા છે, કેમ કે એ ખરેખર આત્માના આશ્રયે થતું નથી કે આત્માના ગુણોને કારણે થતું નથી. આત્માના આશ્રય તો શુદ્ધ નિર્મળ પર્યાય જ થાય, રાગદ્વેષના પરિણામ ન થાય. પણ અહીંયા પરનું લક્ષ્ય કરતા આત્માની એ સમયની એવી યોગ્યતાને કારણે એવા રાગદ્વેષના જે પરિણામ થયા છે એ પરિણામરૂપ ક્રિયા એ આત્માએ કરી, એનો કરતા આત્મા. અને એ પરિણામ અને ક્રિયા જુદા નથી, તેમજ એ પરિણામ અને પરિણામી એવો આત્મા એ પણ જુદા નથી. એમ જ્યારે લઈએ તો એ રાગદ્વેષ આદિ ભાવનો કરતા આત્મા થાય છે અને એ જ સમયે કર્મનો પણ બંધ પડે છે. પણ કર્મ બંધાય છે એનો કરતા આત્મા નથી. કર્મ બંધાય છે એમાં કારમણ રજકણો સ્વયં પોતે પરિણમે છે, એટલે એ ક્રિયા એમની છે, એ પરિણામ એ પૂતગળના પરિણામ છે. આત્મા જેમ પોતાની વિકારી પર્યાયનો કરતા છે, એટલે કે આ રાગ દ્વેષના ભાવ થયા અને જે પરિણામ આવ્યા એનો કરતા છે, તેમ તેવી જ રીતે જો એ કર્મબંધની પર્યાયનો પણ કર્તા થાય, એટલે કે કર્મ બંધાય એનો કર્તા પણ આત્મા થાય, તો તે દ્વિક્રિયાવાદી થઈ જાય, એટલે કે એ બે ક્રિયા કરનારો થઈ જાય. એક તો પોતાની ક્રિયા અને બીજી પૂતગળ પરમાણુઓની ક્રિયા, એમ બે ક્રિયા કરનારો દ્વિક્રિયાવાદી થઈ જાય. અને દ્વિક્રિયાવાદી થઈ જાય એને તો મિથ્યાદ્રષ્ટિ કહેવામાં આવે છે. આ જ પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જીવ જેવા મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ કરે છે તે પ્રમાણે દર્શન મોહ અને ચારિત્ર મોહરૂપ જડ કર્મનો બંધ થાય છે તે પ્રમાણે થાય છે. જીવના જેવા પરિણામ છે તે પ્રમાણે થાય છે, પણ જીવ એને કરતો નથી. કર્મનો બંધ થાય છે એ પૂતગળનું કાર્ય છે, એ કારમણે રજકણોનું કાર્ય છે. એ કારમણે રજકણો બંધાઈ અને જુદી જુદી પ્રકૃતિ રૂપે એ કર્મ રૂપે એ થાય છે, પરંતુ તે કર્મબંધની ક્રિયાનો આત્મા કરતા નથી. ક્રિયા અને કર્તાનું અભિન્નપણું સદાય તપતું હોવાથી, એટલે કે ક્રિયા અને કર્તાનું અભિન્નપણું હંમેશા હોય છે, ક્રિયા અને કર્તા અભિન્ન હોય, જુદા જુદા હોય નહીં. કરનારો અને જે ક્રિયા એ બંને જુદા જુદા હોય નહીં, એનું અભિન્નપણું સદાય હોય છે. અને તેથી દરેક આત્માની અને પરની પર્યાય તે સમયે પોતપોતાથી ઉત્પન્ન થાય છે. આત્માની ક્રિયા થાય અને જે પરિણામ આવે તે આત્માના, અને બીજું પરદ્રવ્ય છે, પૂતગળ દ્રવ્ય છે, એમાં જે ક્રિયા થાય અને જે પરિણામ થાય તે પૂતગળ દ્રવ્યના, એટલે પોતપોતાથી એ ઉત્પન્ન થાય છે. બંને એક જ સમયમાં થાય, એક જ સમયમાં અનેક પ્રકારના અને અસંખ્ય પૂતગળો ક્રિયા કરે, અનેક પ્રકારના અને અસંખ્ય પૂતગળો ક્રિયા કરે. એ જ રીતે એક જ સમયમાં કેટલાય જીવો પોતે પોતાના ભાવ કરતા હોય, એટલે કંઈ એમ નથી કે એ એકબીજાના કામો કરે છે, એમ નથી. બધાનું પરિણમન સ્વતંત્ર થાય, બધાનું પરિણમન સ્વતંત્ર થાય. જીવે રાગ કર્યો તે કર્મબંધમાં નિમિત્ત છે, પણ નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્તે ખરેખર કંઈ કાર્ય કર્યું નથી, નિમિત્તે કંઈ ક્રિયા કરી નથી. જીવનો રાગ થયો છે એ રાગનું નિમિત્ત પામીને પેલા કારણ રચકણો કર્મરૂપે બંધાય છે, ત્યારે એ કાર્ય પૂતગળ કર્મનું છે, પૂતગળ રજકણોનું છે, એ કાર્ય જીવનું નથી, જીવના ભાવનું નથી. જીવના ભાવ એમાં નિમિત્ત કારણ કહેવાય છે, કારણ કે એ વખતે જીવને એવા જ ભાવ હોય છે. જીવને જેવા ભાવ હોય છે એવા ભાવરૂપ અનુકૂળ નિમિત્ત એ વખતે પેલા કર્મબંધ થવામાં હોય છે. એટલે કર્મબંધ જીવ કરતો નથી, જીવના ભાવ એમાં અનુકૂળ નિમિત્ત છે એમ કહી શકાય. કર્મણે રજકણોને બંધાવવું છે, એને કર્મરૂપ થવું છે, તો એ ક્રિયા એની પોતાની છે, અને એ કર્મણે રજકણો કર્મરૂપ થાય છે એ વખતે જીવના એવા જ ભાવ હોય છે, એટલે એને અનુકૂળ નિમિત્ત કહેવામાં આવે. પણ એમ તો નહીં કે જીવ કર્મને બાંધે, પૂતગળ કર્મને ભેગા કરે, કારમણે રજકણોને એકઠા કરે અને જુદી જુદી પ્રકૃતિઓ રૂપ કર્મ બાંધે, એવી ક્રિયા જીવ તો કરતો નથી. કેમ કે જીવમાં એવો કોઈ ગુણ નથી, જીવમાં એવી કોઈ તાકાત નથી, જીવની એવી કોઈ સત્તા નથી કે એ પરના કાર્યો કરે, પરમા વ્યાપે, પરની પર્યાયને બદલે, એવું જીવમાં કંઈ જ નથી. જીવ પોતે વિભાવ ભાવરૂપ થાય છે એ ભાવ એના છે. અજ્ઞાન અવસ્થામાં રાગદ્વેષના ભાવે, વિકારી ભાવે, વિભાવ ભાવે, અન્ય ભાવે અથવા તો અશુદ્ધ ભાવે પરિણમન થાય છે, શુભ અને અશુભ ભાવ થાય છે, તો એ ભાવ જીવની એવી યોગ્યતાને કારણે થાય છે. એ યોગ્યતા ક્ષણિક છે. એ યોગ્યતા થાય છે ત્યારે જીવના ઉપાદાનને અશુદ્ધ ઉપાદાન કહેવાય છે, અને એવા ભાવ થવા, એવા પરિણામ થવા, એ પણ એની જન્મક્ષણ છે. તે વખતે એમ થાય છે. એમાં કોઈ જવાબદાર હોય તો જીવનો ઊંધો પુરુષાર્થ જવાબદાર છે, જીવનો પ્રમાદ જવાબદાર છે, જીવનું મિથ્યાત્વ જવાબદાર છે, જીવનું અજ્ઞાન જવાબદાર છે, પણ જીવના ગુણો જવાબદાર નથી. જીવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એવા વિભાવ પરિણામ થાય. આટલી સ્પષ્ટ વાત બરાબર બધાએ સમજી લેવી જોઈએ. ન સમજાઈ હોય તો આના સંબંધી ફરી ફરીને વિચાર કરવો, ફરી પ્રશ્ન કરવા, ફરી જવાબ મેળવવા. આટલી બેઝિક વાત તો જીવે સમજવી જ પડશે, અને એટલી વાત સમજ્યા વિના ભેદ જ્ઞાનમાં એ આગળ નહીં વધી શકે, કેમ કે ભેદ જ્ઞાન એ સહાનુભૂતિનો પાયો છે. હવે અહીંયા આગળ 220માં પાના ઉપર કહે છે, એક પ્રશ્નના જવાબમાં પ્રશ્ન શું છે, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય જ્ઞાનને રોકે છે એમ શાસ્ત્રમાં આવે છે ને? શાસ્ત્રમાં આવું આવે છે અને એવું જ આપણે શીખ્યા છીએ, પણ એ કથન છે એ વ્યવહાર નયનું કથન છે, એનો અર્થ અને એ કઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે એને આપણે બરાબર ન જાણીએ એટલે એને એકાંતે લઈ લેતા ઘણા ગૂંચવાળા થાય છે. એ ગૂંચવાળાને દૂર કરતા ગુરુદેવે અહીંયા સ્પષ્ટતા કરી છે કે હા, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય જ્ઞાનને રોકે છે એમ શાસ્ત્રમાં આવે છે, પણ એનો અર્થ શું? જ્ઞાનાવરણીય કર્મ જડ પૂદગળની પર્યાય છે, એ જડ કર્મ છે, એ પૂદગળની પર્યાય છે, તે જ્ઞાનની હીણી અવસ્થામાં નિમિત્ત છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે એમ નહીં, પણ જીવની એ જ્ઞાનની હીણી અવસ્થા થઈ છે. જ્ઞાનની હીણી અવસ્થા તો જીવને થઈ છે, જીવની એવી અવસ્થા થઈ છે એ સ્વયં જીવને પોતાના કારણે થઈ છે, અને એવી અવસ્થા થઈ છે ત્યારે એ વખતે નિમિત્ત શું છે, તો કે જ્ઞાનાવરણીય કર્મનો બંધ છે. જીવની હીણી અવસ્થા થઈ છે, જ્ઞાનમાં એની હીણી અવસ્થા છે, ઘણી નીચી અવસ્થા થઈ છે, જ્ઞાનનો ઘણો ઓછો ઉઘાડ છે, એવી અવસ્થા જ્યારે વર્તે છે ત્યારે આપણે એમ કહીએ કે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે. વાત બરાબર છે, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, પણ એ તો નિમિત્ત કારણ છે. એ દ્વારા આપણને એટલી ખબર પડે છે કે અહીંયા જીવની હીણી અવસ્થા છે, પણ એમ નથી કે એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય એ જીવની હીણી અવસ્થાને કરે એમ નથી. જીવે પોતે જ પોતાની જ્ઞાનની હીણી અવસ્થા કરી છે. એટલે ગુરુદેવે બહુ સ્પષ્ટ કરતા કહ્યું છે કે જ્ઞાનની હીણી અવસ્થામાં એ જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે, પરંતુ જ્ઞાનની હીણી અવસ્થા જડ કર્મને લઈને થઈ છે એમ નથી. શાસ્ત્રમાં તો નિમિત્તનું વ્યવહાર નહીંથી કથન હોય છે. નિમિત્તથી કાર્ય થાય એવો ચિરકાળનો જીવનો અભ્યાસ છે એટલે આ વાત બેસવી એને કઠણ પડે છે. એને નિમિત્તથી થાય, નિમિત્ત બધું કરે છે એવી ઊંધી માન્યતા, એવો ઊંધો અભ્યાસ અનાદિનો વર્તે છે. અજ્ઞાનને કારણે એવી ઊંધી શ્રદ્ધા એને છે એટલે એ એમ જ માને છે કે આ નિમિત્ત બધું કરે છે. નિમિત્તથી કંઈ થતું નથી, નિમિત્ત માત્ર તે વખતે હાજર છે. અને શાસ્ત્રમાં પણ જ્યારે એ નિમિત્તની વાત આવી હોય તો એ વખતે એટલું જ દર્શાવવામાં આવે છે કે કોણ નિમિત્ત હતું, નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એ વાત દર્શાવવામાં આવે છે. જીવની જ્ઞાનની હીણી અવસ્થા થઈ છે એ વખતે નિમિત્ત કેવું હતું, તો કે જ્ઞાનાવરણીય કર્મનો બંધ. મિથ્યાત્વ જીવને વર્તે છે તો નિમિત્ત કેવું છે, તો કે દર્શનાવરણીય કર્મ. એટલે જે જે કર્મ છે એ બધાને અહીંયા તો નિમિત્ત કયા છે, કેમ કે એ કર્મનો ઉદય એ કર્મ રૂપે એટલે કે પૂતગળ રૂપે ત્યાં વર્તે છે. જીવની અંદર કંઈ એ વ્યાપતો નથી, કોઈ કર્મ જીવના પ્રદેશમાં ઘૂસતું નથી, ત્યાં વ્યાપતું નથી. એ કારણે રજકણો જીવથી જુદા જીવની સમીપમાં રહે છે. એટલે એ કર્મ જીવની અંદર કંઈ કરતું નથી, અને જીવની જે હીણી દશા થાય, જે મિથ્યાત્વની દશા થાય છે, એ કાર્ય જીવનું પોતાનું છે, એ બીજાનું નથી. જીવની જે જ્ઞાનની હીણી દશા થઈ કે શ્રદ્ધાની ખોટી ઊંધી દશા થઈ, એને માટે જવાબદાર જીવ છે, પેલું કર્મ જવાબદાર નથી. આટલી વાત જો મગજમાં નહીં બેસે તો સમ્યક દર્શન થશે નહીં. સમ્યક દર્શન ન થવામાં મિથ્યાત્વ કારણ છે, અને મિથ્યાત્વ કારણ માટે જવાબદાર જીવ છે, એ દર્શન મોહનીય કર્મનો ઉદય એને માટે જવાબદાર નથી. મિથ્યાત્વ જાય છે, સમ્યત્વ થાય છે, એટલે આપોઆપ એ દર્શન મોહનીય કર્મ છે તે ચાલ્યું જાય છે, એનો ઉપશમ થાય છે, ક્ષય થાય છે. તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થાય છે તો એમાં પેલા ચાર ઘાતી કર્મો કેવળ જ્ઞાન થતાની સાથે જ ચાલ્યા જાય છે, એમ નથી કે પેલા ચાર ઘાતી કર્મો હતા એટલે અહીંયા કેવળ જ્ઞાન નહોતું થતું, એમ નથી. ચાર ઘાતી કર્મોનું ચાલ્યા જવું એટલે કે તેનો ક્ષય થવો, એ સર્વજ્ઞતા પ્રગટ થવામાં, ચાર ઘાતી કર્મનો ક્ષય થવો એ સર્વજ્ઞતા પ્રગટ થવામાં કોઈ રોકવાવાળું કારણ હતું એમ નથી. એ ક્ષય નહોતો થતો માટે થઈને એને કેવળ જ્ઞાન નહોતું થતું એમ નથી. પણ જીવની એ વખતની એવી જ દશા હતી, અને જીવે પોતે પોતાના પુરુષાર્થ દ્વારા એવી ઉત્કૃષ્ટ દશા પ્રગટ કરી છે, તો એવી ઉત્કૃષ્ટ દશાનું નિમિત્ત પામીને પેલા ચાર ઘાતી કર્મો નો ક્ષય થઈ જાય છે. એટલે ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય, એ કારણે રજકણો છૂટા પડી જાય, એવી જે દશા થાય છે ત્યાં જે કાર્ય થઈ રહ્યું છે તે કર્મનું કાર્ય છે, એને જીવ કરતો પણ નથી. જીવ તો પોતે સર્વજ્ઞતા પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એ એની પોતાની દશા છે, એ એના જ્ઞાનની દશા છે, એ પરમ વિશુદ્ધ દશા છે. એટલે જીવ જે કાર્ય કરે છે તે પોતે પોતાના સ્વરૂપમાં કરે છે, બહારમાં કરતો નથી. બહારના જે કંઈ કામો થાય એમાં જીવ કંઈ કરતો નથી. વિભાવ ભાવે, રાગના ભાવે કે દ્વેષના ભાવે એ જ્યારે પરિણમે, અને જે કંઈ ક્રિયાઓ થાય, શરીર દ્વારા જે કંઈ ક્રિયાઓ થાય એમાં પણ જીવનું કંઈ કરવાપણું નથી. જીવ પૂજાનો ભાવ કરે અને પછી એની આંગળીઓ એ પૂજા રૂપે, એ અર્ધ ચડાવવા રૂપે દિગંબરમાં, અથવા તો તિલક કરવા રૂપે શ્વેતાંબરમાં જે રીતે પરિણમન કરે, એ બધું પૂતગળ શરીરનું પરિણમન એની ક્રિયા છે. જીવનો ભાવ તો પૂજાનો ભાવ છે. એટલે પૂજા કરે છે ત્યારે કે ખરેખર ભાવ કરે છે, અને એ ભાવનો કરતા છે કે શરીરની ક્રિયાનો કરતા છે જ નહીં. એટલે એ જ પ્રમાણે જીવ કોઈપણ કર્મના ઉદયનો કરતા નથી, કે જીવના કોઈપણ કાર્યમાં કર્મના ઉદયો કંઈ કરતા નથી, આવી સ્વતંત્રતાનો સ્વીકાર કરવાનો છે. જ્ઞાનની હીન કે અધિક અવસ્થા પોતાની પર્યાયની યોગ્યતાથી થાય છે. પોતાની એટલે જીવની, જીવની જેવી યોગ્યતા છે એ સમયે એવી યોગ્યતાની પર્યાયથી એને જ્ઞાનની હીન કે અધિક અવસ્થા થાય છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મનું કાંઈ કર્તવ્ય નથી, માત્ર તે નિમિત્તપણે હાજર હોય છે, બસ એટલું જ. આગળ પણ અહીંયા કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે જ્ઞાનીને જે વિકલ્પ થાય તેનો તે જાણનાર છે. જ્ઞાનીને જે વિકલ્પ થાય તેનો તે એટલે જ્ઞાની જાણનાર છે. જ્ઞાની જાણવાની ક્રિયા કરે અને રાગની ક્રિયા પણ કરે એમ નથી. જ્ઞાની કયો છે ને અહીંયા જ્ઞાનીને લીધો છે. પેલા રાગની ક્રિયાની વાત હતી, ત્યાં વાત જુદી હતી, ત્યાં અજ્ઞાનીની વાત લીધી હતી, અહીંયા જ્ઞાનીની વાત લીધી છે. એટલે અહીંયા એમ કહ્યું કે જ્ઞાનીને જે વિકલ્પ થાય તેનો તે જાણનાર છે. જ્ઞાની જાણવાની ક્રિયા કરે અને રાગની ક્રિયા પણ કરે એમ નથી. આ થોડી જુદી વાત છે પણ બહુ મહત્વની વાત છે, યાદ રાખવા જેવી વાત છે. જ્ઞાની જાણવાની ક્રિયા કરે, જ્ઞાનની ક્રિયા કરે અને રાગની પણ ક્રિયા કરે એમ નથી. તેવી રીતે અજ્ઞાની રાગની ક્રિયા કરે, અજ્ઞાની છે તે રાગની ક્રિયા કરે અને પરની પણ ક્રિયા કરે એમ પણ નથી. એટલે કે અજ્ઞાન અવસ્થામાં તે રાગ કરે પણ એમ નહીં કે પરના કાર્યો પણ કરે, પૂતગળના કાર્યો પણ કરે એમ નથી. એટલે અજ્ઞાની રાગની ક્રિયા કરે પણ પરની ક્રિયા તો કરે જ નહીં. જ્ઞાની તો પોતે જ્ઞાન ક્રિયા જ કરે છે, એ રાગની ક્રિયા પણ કરતો નથી. રાગની ક્રિયાનો પણ એ જાણનારો જ્ઞાયક જ છે. આ ઘણી ગંભીર અને સૂક્ષ્મ વાત છે. આ વાતને જે સમજે નહીં તેને મૂળમાં ભૂલ છે. અને કહ્યું છે ને કે યોગ્યતા હિ શરણમ, પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય તેની યોગ્યતાથી થાય છે, પરથી થતી નથી, બીજાથી થતી નથી. પ્રત્યેક દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય છે એની જે પર્યાય થાય એટલે કે જે કાર્ય થાય અને એના પરિણામ થાય, પર્યાય બદલાય છે, એની યોગ્યતાથી થાય છે. બીજાની યોગ્યતાથી કે બીજાના કરવાથી કે બીજાના કારણે એ થતું નથી. આ સિદ્ધાંતની વાત છે. યોગ્યતા હિ શરણમ, એ પરથી થાય નહીં. છતાં પણ જો પરથી થાય એમ માને તો પછી સ્વપરની ક્રિયાને અભિન્ન માનનારો એવો એ મિથ્યાદ્રષ્ટિ છે. અને એમ માનતા શું થશે? સ્વની ક્રિયા પણ પોતે કરે અને પરની ક્રિયા પણ પોતે કરે, એટલે સ્વ અને પરની ક્રિયાને બંનેને એ કરનારો એ બંને ક્રિયાને અભિન્ન માને છે. અને એવી ક્રિયાને અભિન્ન માનનાર તેના મતમાં સ્વ પરનો વિભાગ નષ્ટ થઈ જાય છે, અર્થાંત તેની માન્યતામાં સ્વ પરનું એકપણું થઈ જાય છે. એટલે કે રાગ દ્વેષનો પણ એ કરનારો કરતા છે અને પૂતગળના કાર્યો કર્મબંધ કરનારો એ કરતા છે, એમ સ્વ અને પરનું એકપણું થઈ જાય છે. એની માન્યતામાં, અજ્ઞાનીની માન્યતામાં એવું સ્વ અને પરનું એકપણું થઈ જાય છે. પોતાની પર્યાયને કરે અને પરની પર્યાયને પણ કરે એવું માનનાર મિથ્યાદ્રષ્ટિ છે અને તે સર્વજ્ઞના મતની બહાર છે. સર્વજ્ઞના મતની બહાર છે. કોઈને લાગે કા તો એકાંત છે, પણ ભાઈ આ સમ્યક એકાંત છે. બે ક્રિયાનો કરનાર એક દ્રવ્ય કે જીવ હોઈ શકે નહીં. હવે પાના નંબર 222 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં જે વાત કરી છે એ પણ આપણે લઈએ છીએ. કોઈ એમ માને કે જીવ પોતાના રાગની ક્રિયા પણ કરે અને પરની ક્રિયા પણ કરે તો એમ માનનાર સર્વજ્ઞની આજ્ઞાથી બહાર છે, તેને જૈન મતની શ્રદ્ધા નથી. પરની દયા પાળી શકું, પરને જીવાડી શકું, પરને ઉપદેશ દઈ જ્ઞાન પમાડી શકું એવું માનનાર જીન આજ્ઞાથી, જીનેશ્વર ભગવાનની આજ્ઞાથી, જીનેશ્વર ભગવાનની આમન્યાથી એ બહાર છે. બંધ અધિકારમાં ત્યાં સુધી વાત કરી છે, બંધ અધિકારમાં તો ત્યાં સુધી વાત કરી દીધી છે કે હું બીજાને મોક્ષ પમાડી દઉં એમ તું માને છે તો શું તેની વિતરાગ પરિણતિ વિના તું એને મોક્ષ પમાડી દઈશ? પેલાની વિતરાગ પરિણતિ હશે નહીં અને તું મોક્ષ પમાડી દઈશ, એટલે એમ તો બને નહીં. અને તેને વિતરાગ પરિણતિ હોય તો તેનો મોક્ષ થશે, અને એમ જ્યારે એની વિતરાગ પરિણતિ દ્વારા એનો મોક્ષ થશે તો એમાં તું શું કરે છે, તે એમાં શું કર્યું, તે એની વિતરાગ પરિણતિ કરી છે? એમ તો નથી. હું બીજાને બંધ કરાવું અથવા મોક્ષ પમાડી દઉં એમ તું માને, તે બધા મિથ્યા દ્રષ્ટિના લક્ષણ છે. કોઈ કોઈનું કંઈ કરાવી દેતો જ નથી. જ્ઞાન ક્રિયાનો કરતા ભગવાન આત્મા પોતે જ હોય, બીજો કોઈ હોય નહીં. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પણ કોઈને જ્ઞાન પમાડી દેતા નથી. જ્ઞાનની ક્રિયા કરનારો આત્મા પોતે જ છે, પોતે જ સ્વયં જ્ઞાની થાય છે. અને જ્યારે જ્ઞાની થાય છે ત્યારે સામે એવા જ નિમિત્ત, ઉચિત નિમિત્ત હોય છે, એટલે કે દેવગુરુ અને શાસ્ત્રના નિમિત્ત હોય છે. હવે ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાંથી આપણે વાત લઈએ. પાના નંબર 223 ઉપર ગાથા 85 ભાવાર્થ ઉપરનું પ્રવચન, ત્યાં નીચે કહે છે કે જગતમાં જીવ અનંત છે અને જળ પૂતગળો અનંતાનંત છે. એમાં પ્રત્યેક પદાર્થની પરિણતિની ક્રિયા, પ્રત્યેક પદાર્થની પરિણતિની ક્રિયા પ્રત્યેક સમયે ભિન્ન ભિન્ન છે. કોઈ દ્રવ્યની ક્રિયા કોઈ બીજો કરી શકે એ વાત ત્રણ કાળમાં સંભવતી નથી. બીજાનું જીવન તે પરદ્રવ્યની ક્રિયા છે, તે પોતાના આયુની સ્થિતિથી જીવે છે. બીજો જીવે છે તો એને આયુષ્ય કર્મનો બંધ છે, જેટલું એનું આયુષ્ય છે તે પ્રમાણે તે રહેવાનો છે, જીવવાનો છે. એમાં તમે કંઈ દયા કરો કે એને અભયદાન આપો એટલે એ જીવે એમ નથી બનતું. તમે બીજાને જીવાડો એમ નહીં. એને જેટલો સમય અહીંયા રહેવાનું છે તે દશા એની પોતાની છે, અને એમાં પણ એને પણ એ કર્મનું નિમિત્ત છે. ખરેખર તો આયુષ કર્મના નિમિત્તથી એ જીવ પોતે પોતાના કારણે ત્યાં રહ્યો છે. ત્યારે તમે એનું કંઈ કરો છો, એને જીવાડો છો, બીજાનું જીવન તમે પ્રદાન કરો એમ હોઈ શકે નહીં. બીજાનું જીવન એ તે પરદ્રવ્યની ક્રિયા છે, તે પોતે પોતાના આયુની સ્થિતિથી જીવે છે, આયુના ક્ષયથી મરે છે. એટલે કે જ્યારે એનું પૂરું થવાનું છે ત્યારે એ છોડીને ચાલ્યો જાય છે, અને ત્યારે એનો આયુષ કર્મનો જે બંધ જે છે તે એ વખતે પૂરો થાય છે. એટલે એમાં ખરેખર તો એને પણ એ આયુષ્ય જે છે એ કર્મ છે, તે નિમિત્ત કારણ છે. તો તમે તો એને માટે કોઈ કારણ જ નથી. તમે એને જીવાડનારા કે મારનારા થઈ શકતા જ નથી. માટે બીજાને જીવાડવા અને બીજાને મારવા કે બીજાની દયા પાળવી આ બધું જીવ કરી શકતો જ નથી. અહીંયા તો એ વાત કરવી છે, પરના કાર્યો જીવ કરતો જ નથી. એ જ રીતે આત્મા ભાષામાં એમ કહીએ કે સત્ય બોલે કે જૂઠ બોલી શકે એમ છે જ નહીં. આત્મા પોતાની પર્યાયને કરે, પણ ભાષાની પર્યાયને ક્યાંથી કરે? એ પરની પર્યાયને ન કરે. એ ભાષા એ પૂતગળ છે, એ પૂતગળની પર્યાય છે. આ બધી સૂક્ષ્મ વાત છે. પ્રભુ એક પછી એક એ વાતને મનન મંથન ચિંતન દ્વારા સમજવી, અને એમ દરેક વખતે પરથી જુદા પડવાનો એક અભ્યાસ શરૂ કરવો. સમયસારનો જે આપણે અભ્યાસ કરીએ છીએ એમાં રોજ આપણે સ્વાધ્યાય કરીએ છીએ, એનું તાત્પર્ય એ જ છે કે રોજે રોજ વાત આપણને એ યાદ આવે. અકર્તા ભાવને કેળવવા માટેની જે જે વાતો આમાં આપી છે એ બધી વાતો આપણને રોજે રોજ યાદ આવે, અને આપણે પરથી જુદા ભગવાન આત્મા છીએ એવો વિચાર દ્રઢતા પામે. એટલે મનન મંથન ચિંતવન દ્વારા જે જે પદાર્થના સંયોગમાં આપણે દિવસ દરમિયાન આવીએ એ બધાથી આપણે ભગવાન આત્મા જુદા છીએ એવો અભ્યાસ કરવો. આ અભ્યાસ ખૂબ જરૂરી છે. દરેક વખતે નાના નાના કામો થતા હોય, દિવસ દરમિયાન આપણે હજારો પ્રકારના વિચારો કરતા હોઈએ, ત્યારે દરેક સમયે હું ભગવાન આત્મા આ બધાથી જુદો છું, આ મારું કાર્ય હોય નહીં, એનાથી ભિન્ન છું. અને એમાં પછી થોડાક તર્ક પણ થાય કે કઈ રીતે હું જુદો છું, તો શાસ્ત્રમાં જે વાત આવી હોય, સ્વાધ્યાયમાં જે વાત આવી હોય એનો આધાર લઈને આપણે દ્રઢતા કરીએ. આ જ એકમાત્ર કર્તવ્ય છે. અને આવું આપણે આ 2 વર્ષ 2.5 વર્ષ સુધી કર્યા કરશું અને સાથે આપણે નિર્વિકલ્પતાનો પણ અભ્યાસ કરીશું તો સમ્યક દર્શન જરૂર થશે. સમયસારનો બરાબર અભ્યાસ કરીએ, એનો બરાબર સ્વાધ્યાય કરીએ અને સમ્યક દર્શન ન થાય એમ બને નહીં. અહીંયા 224માં પાના ઉપર નીચે કહે છે કે અહીં કહે છે કે જળની ક્રિયાને ચેતન કરતું નથી, ભાષાની ક્રિયાને આત્મા કરતો નથી, તેમ જળ કર્મનો ઉદય પોતાની પર્યાયને કરે, જીવના રાગને પણ કરે એમ બનતું નથી. જળ કર્મનો ઉદય પોતાની પર્યાયને કરે પણ જીવને રાગ કરાવે ને જીવનો રાગ કરવામાં એ કરતા થઈને કંઈ કરે, જીવમાં કંઈ કાર્ય કરે એમ થતું નથી. ગુરુદેવ કહે છે કે 2 તત્વ ભિન્ન ભિન્ન છે, તેની પર્યાય પણ ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્ય પોતપોતાની ક્રિયા બરાબર કરે અને એમ કરવા માટે સમર્થ છે, પણ પરની ક્રિયા કરવા માટે તો એ નિર્બળ છે, પાંગળું છે. પરની ક્રિયા કરવા માટે આ જીવ નિર્બળ છે, પાંગળો છે, એક તણખલાના 2 ટુકડા પણ કરી શકતો નથી, તણખલાને આ આત્મા સ્પર્શી પણ શકતો નથી. તો આ રીતે આપણે ગાથા 85 અને એના સંદર્ભમાં જે કંઈ વાત આવી, નિમિત્તની વાત આવી, નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત આવી, નિશ્ચય વ્યવહારની વાત આવી, એ બધાનો આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો. હવે આપણે ગાથા 86 ઉપર જઈએ છીએ. 85ની ગાથા પૂરી થઈ. 86ની ગાથામાં 85ની ગાથામાં જે વાત આવી છે એની આપણને દ્રઢતા કરાવે છે. એટલે હવે કહે છે 86ની ગાથાની શરૂઆતમાં, હવે ફરી પૂછે છે કે 2 ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદ્રષ્ટિ કઈ રીતે છે. આપણે 2 ક્રિયાની વાત લીધી કે 1 દ્રવ્યને 2 ક્રિયા, અને એમાં અહીંયા આત્માની વાત કરતા કહે છે કે 2 ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ એટલે આત્મા, 2 ક્રિયાનો અનુભવ કરનાર આત્મા મિથ્યાદ્રષ્ટિ કઈ રીતે છે, અને એનો ઉત્તર આપી અને સમાધાન કરે છે. એમાં સમાધાન રૂપે 86ની ગાથા કહે છે, યસ્માત તુ આત્મભાવમ પુદ્ગલભાવમ ચ દ્વાવપી કુર્વંતી તેન તુ મિથ્યાદ્રષ્ટયો દ્વિક્રિયાવાદિની ભવંતી. આપણે ગાથા ગુજરાતીમાં લઈએ.
જીવે ભાવે પુદ્ગલે ભાવે બંને ભાવની જેથી કરી તેથી જે મિથ્યા દ્રષ્ટિ એવા દ્વિક્રિયા વાદી ઠરે.
જીવ ભાવ અને પુદ્ગળ ભાવ, પોતાનો ભાવ અને પુદ્ગળનો ભાવ, 2 ભાવને જો એ કરે એમ માનીએ તો મિથ્યાત્વનો દોષ લાગે. પુદ્ગળ પુદ્ગળના ભાવે હોય, સોનું સોનાના ભાવે પરિણમે, જીવ ચેતન ભાવે પરિણમે, આટલી સ્પષ્ટ વાત છે. છતાંય એને જડના ભાવે થવાનું કેમ વારંવાર થઈ જાય છે? ભગવાન આત્મા જીવ ચેતન છે, એ ચેતન ભાવે જ પરિણમી શકે, એ જડના ભાવે ન પરિણમે. જડ ભાવ પુદ્ગળ ભાવ એ ચેતનને ક્યાંથી હોય? અહીંયા આ ગાથાના અર્થમાં કહે છે કે યસ્માત તું આત્મભાવમ, જેથી આત્માના ભાવને, ચ ઉદ્ગલ ભાવમ દૌ અપી કુર્વંતી, જેથી આત્માના ભાવને અને ઉદ્ગલના ભાવને બંનેને આત્મા કરે છે એમ તેઓ માને છે, તેન તું દ્વિક્રિયાવાદીન મિથ્યા દ્રષ્ટય ભવંતી. તેથી એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. જેથી આત્માના ભાવને અને પૂદગળના ભાવને, કોના ભાવ? આત્માના ભાવ, ચેતનના ભાવ અને પૂદગળના ભાવ, જળના ભાવ, એ બંનેને આત્મા કરે છે એમ જેઓ માને છે તેઓ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા હોવાથી એ મિથ્યાદ્રષ્ટિ છે. આત્મભાવે જીવ પરિણમે, ચેતન ભાવે જીવ પરિણમે, એ જળના ભાવે ન પરિણમે, પૂદગળના ભાવે એ ન પરિણમે. છતાં પણ જો એ ચેતન ભાવે અને જળ ભાવે બંને ભાવે પરિણમે છે એમ જે માને છે, એને તો એમ છે કે એક દ્રવ્ય જે જીવ દ્રવ્ય છે તે બે ક્રિયા કરવા વાળું છે, અને એવું એક જીવ દ્રવ્ય બે ક્રિયા કરે એટલે પોતામાં અને પરમાં બે જગ્યાએ એ કરતા થઈને ક્રિયા કરે છે, તો એનું બે દ્રવ્યમાં વ્યાપવું અશક્ય છે. માટે એવી બે ક્રિયાનું હોવું પણ શક્ય નથી, અને તેથી એવી માન્યતા એ ખોટી ઊંધી જુઠ્ઠી માન્યતા છે, એટલે એ મિથ્યાદ્રષ્ટિ થાય છે. એવી માન્યતા કરીને એ મિથ્યાદ્રષ્ટિ થાય છે. બહુ સરસ રીતે તર્ક દ્વારા અહીંયા તો સમજાવ્યું છે. બે ભાવ, આત્માનો ભાવ અને પૂદગળનો ભાવ, એ બંને ભાવને આત્મા કરે. બે મિનિટ શાંત ચિત્તે વિચારીએ તોય ખ્યાલમાં આવે કે હું મારા ચેતન ભાવે હોઉં, હું કંઈ લાકડાના ભાવે ને લોઢાના ભાવે ન થઈ શકું, હું જળના ભાવે ન પરિણમી શકું. આટલી સીધી સાદી વાતને એ બરાબર જો સમજે તો તરત જ એને સમજાય કે એ પરના ભાવે હું કેવી રીતે થઉં. પરના ભાવે જો હું નથી થતો, એનો અર્થ એ થયો કે એ પરના કોઈપણ કાર્ય હું કરતો નથી. પરના ભાવે થવું એટલે પરરૂપે પરિણમવું, અને પરરૂપે પરિણમે એટલે પરમા એનું કરવાપણું થાય, પરમા એનું વ્યાપવાપણું થાય. એમ થતું નથી. જીવ પોતે પોતાના ભાવે પરિણમે, પરના ભાવે પરિણમે નહીં. છતાં જો એને એમ લાગે કે પોતે પોતાના ચેતન ભાવે પરિણમે છે અને જળ ભાવે પણ પરિણમે છે, અને એવો જો એને અનુભવ છે તો એને શું કહેવું? એ તો પાગલ છે. જળનો ભાવ ક્યાંથી એને થાય? જળનો ભાવ એને હોય નહીં. જળ ભાવે એ પરિણમી શકે નહીં. જળ ભાવે પરિણમે અને પોતાના ચેતન ભાવે, આત્માના ભાવે પણ પરિણમે, એમ એ બે ભાવે પરિણમે એટલે બંને પ્રકારે એક દ્રવ્ય જીવ દ્રવ્યને ક્રિયા થાય, એવું માનનાર એ મિથ્યાદ્રષ્ટિ છે. અહીંયા ટીકામાં આગળ સ્પષ્ટતા કરતા કહે છે કે નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ, એટલે બે ક્રિયા એક દ્રવ્યમાં એક દ્રવ્ય પોતે કરી શકે છે એમ માનનારા, નિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ અર્થાંત એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા, આત્માના પરિણામને અને પૂદગળના પરિણામને પોતે આત્મા કરે છે એમ માને છે, તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. દ્વિક્રિયાવાદીઓ એટલે કે જેઓ એક દ્રવ્યને બે ક્રિયા પોતાનામાં અને પરમાં એમ બે ક્રિયા હોવાનું જે માને છે, એવા દ્વિક્રિયાવાદીઓ આત્માના પરિણામને અને પૂદગળના પરિણામને પોતે કરે છે એમ માને છે, તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે અને આ સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. એક દ્રવ્ય વડે પોતાના દ્રવ્યમાં અને બીજા અન્ય દ્રવ્યની અંદર ક્રિયા થાય અને પરિણામો ઉત્પન્ન થાય એટલે નવી પર્યાયો થાય એવું હોતું નથી, એવું હોય નહીં, છતાં પણ એવી માન્યતા વર્તે છે. એટલે અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના ઈચ્છારૂપ અને હસ્તાધિક રૂપ ક્રિયારૂપ વ્યાપાર પરિણામને એટલે વ્યાપારરૂપ પરિણામને કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસે છે. કુંભાર પોતાના પરિણામને કરતો પ્રતિભાસે છે. પોતાના પરિણામ શું છે? પોતાના પરિણામ એ ઈચ્છારૂપે પરિણામ છે, ઘડો કરવાની ઈચ્છારૂપે પરિણામ છે અને હસ્તાધિકની ક્રિયારૂપ એ વ્યાપાર પરિણામ એવા પરિણામ કે જે પરિણામો પરિણામી એવા કુંભારથી જુદા નથી, અભિન્ન છે અને એ પોતાની એવી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે. પરિણામો અને પરિણતિ એ ક્રિયા એ અભિન્ન છે. જેવા એ પરિણામ કરે છે તેવી એની ક્રિયા થઈ રહી છે, એ કુંભારથી જુદા નથી. એને કરે છે એમ તો બરાબર છે, એમ એ પોતાના પરિણામને કરતો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ તે કુંભાર પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ પરિણામને ઘડારૂપ પરિણામને કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસતો નથી. માટીના પરિણામને કરતો કુંભાર જણાતો નથી. ભલે એને અહંકાર છે કે એ પોતે ઘડાના પરિણામ કરે છે, છતાં પણ એ કુંભાર પોતે પોતાના પરિણામને કરે છે, પોતાના અહંકારનો એ કરવાવાળો છે, પોતાનો એવો ઘડો કરવાનો ભાવ છે એને એ કરે છે, એની ઈચ્છાનો કરનારો છે. પરંતુ જે માટીના પરિણામ ઘડો થયો એ માટીના પરિણામ છે એવા પરિણામને એ કરતો નથી. એ માટીના પરિણામ છે એ માટીથી અભિન્ન છે. ઘડો થયો એ માટીની પિંડરૂપ અવસ્થામાંથી પર્યાય બદલાઈ અને માટીમાં કાર્ય થયું છે અને એનો કરતા માટી છે અને એ પરિણામ માટીથી અભિન્ન છે, માટીથી જુદા નથી. એ પરિણતિ માટીની છે, એવી માટીની પરિણતિને માટીની ક્રિયાને માટીના પરિણામને માટીની પર્યાયને પેલો કુંભાર કરતો નથી. આ તો દ્રષ્ટાંત લીધું. આ દ્રષ્ટાંતને આપણે સારી રીતે સમજ્યા છીએ એટલે વધારે વિસ્તારની જરૂર નથી. એટલે મૂળ વાત ઉપર આવીએ આપણે કે એવી રીતે આત્માની અંદર આ દ્રષ્ટાંતને બેસાડતા કહે છે કે જે પોતાથી અભિન્ન છે તેવી રીતે કરી અને આત્માની વાતને લે છે ત્યારે અહીંયા કહે છે પોતાથી જે ભિન્ન છે એવા પોતાના પરિણામ એની ક્રિયાથી આત્મા જુદો હોતો નથી. એટલે કહે છે કે તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે એ પુદ્ગલ કર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને કારણે અજ્ઞાનને લીધે પુદ્ગળ કર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને એટલે અજ્ઞાન અવસ્થામાં જે પોતે ભાવ કરે છે એને એ પરિણામ પોતાના છે અને એ પરિણામ પેલા પુદ્ગળ કર્મના પરિણામને અનુકૂળ નિમિત્ત છે. અજ્ઞાન અવસ્થામાં થતા જીવના પરિણામ રાગ દ્વેષના પરિણામ એવા ભાવ એ ભાવરૂપ પરિણામ જે છે તે જીવના આત્માના પોતાના છે અને એ પરિણામ પેલા પૂતગળ કર્મ બંધાય છે તો એ બંધાય છે તેમાં એ અનુકૂળ નિમિત્ત છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પૂતગળ કર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને, અને એ પોતાના પરિણામ કેવા છે એની વાત કરે છે કે જે પોતાથી અભિન્ન છે. પોતાના પરિણામ રાગદ્વેષના પરિણામ એ પોતાથી જીવથી અભિન્ન છે અને એ રાગદ્વેષના પરિણામ જે છે તે અજ્ઞાનને કારણે છે, એના મૂળ સ્વભાવને કારણે નથી. એટલે અત્યારે એને પોતાના પરિણામ કયા છે, રાગદ્વેષના પરિણામને જીવના પરિણામ અહીંયા કયા છે, તો એ અજ્ઞાન અવસ્થામાં કયા છે, એ સમયનું એનું અશુદ્ધ ઉપાદાન છે માટે કયા છે. એનો અર્થ એમ નથી કે એ સદા ત્રિકાળ એવા રાગદ્વેષના પરિણામનો કરનારો જીવ હોય છે, એમ નથી. કથંચિત એવા રાગદ્વેષના પરિણામનો કરનારો હોય છે. કથંચિત એટલે ક્યારેક, ક્યારેક એટલે ક્યારે, તો કે જ્યારે એ અજ્ઞાન અવસ્થામાં છે, એ પરનું લક્ષ્ય કરે છે ત્યારે એ રાગદ્વેષના પરિણામનો કરવા વાળો છે. અને એ પરિણામો કેવા છે, એ પરિણામો પરના લક્ષ્ય થતા છે, એ પરિણામો એના પોતાના ગુણને કારણે થતા નથી, એ ક્ષણિક પરિણામો છે. તો એવા પરિણામો ને એ કરે છે, એવો કરતો કરવા વાળો છે, અને એ પરિણામો એનાથી અભિન્ન છે, એનાથી જુદા નથી. અત્યારે અજ્ઞાન અવસ્થાની વાત લીધી છે તો અજ્ઞાન અવસ્થામાં એ પરિણામો એનાથી અભિન્ન છે, જીવથી ભિન્ન નથી. અને પોતાથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને એ કરતો પ્રતિભાસો, એટલે કે રાગદ્વેષના પરિણામોને એ જીવ કરે એ તો વાત બરાબર છે, કે અજ્ઞાન અવસ્થામાં જીવ રાગદ્વેષના પરિણામ કરે એ પરિણામ એના છે. પરંતુ ભલે અજ્ઞાન અવસ્થા રહી તો પણ એ પૂતગળના પરિણામને કરે એમ તો છે જ નહીં, પરંતુ પૂતગળના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ તે આત્મા એ પૂતગળના પરિણામને તો કરતો જ નથી. એને મનમાં અહંકાર છે કે હું બીજાના કામો કરું, બીજાના કામો કરું, હું રસોઈ કરું, હું રોટલી કરું, હું કોમ્પ્યુટર ચલાવું, હું કાર ચલાવું, એમ પરના કામો કરવાનો એને મનમાં અહંકાર ભરેલો હોવા છતાં પણ એ ભલે રાગદ્વેષના પરિણામ કરે એ પોતાના પરિણામ છે, પણ એને પરના કામો કરવાનો એવો અહંકાર હોવા છતાં પણ એ પોતાના પરિણામને કરી શકે પણ પરના પરિણામને તો કરી શકે જ નહીં. એટલે અહીંયા કહે છે કે પરંતુ પૂતગળના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ તે આત્મા પોતાના પરિણામને અનુરૂપ એવા પૂતગળના પરિણામને, કે જે પૂતગળથી અભિન્ન છે અને પૂતગળથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે, તેને કરતો ન પ્રતિભાસો. એના પરિણામ આત્માના પરિણામ છે તે પૂતગળના એટલે કે કર્મબંધના પરિણામને એ અનુકૂળ છે. જીવના પરિણામ રાગદ્વેષના પરિણામ છે એ અનુકૂળ નિમિત્ત છે, કે એવા અનુકૂળ નિમિત્તને પામીને પૂતગળના પરિણામ કર્મરૂપે બંધાવા રૂપ અવસ્થાના થાય છે એને તો એ જીવ કરતો પ્રતિભાસો નહીં, એમ અહીંયા કહ્યું. એ ભલે એને અહંકાર હોય, અહંકારથી ભરેલો પોતે એમ માનતો હોય કે હું પૂતગળના પરિણામ કરી શકું, હું કર્મ બાંધી શકું એમ માનતો હોય, છતાં પણ એના એ રાગદ્વેષના પરિણામો એ અનુકૂળ નિમિત્ત છે અને એવા અનુકૂળ નિમિત્તને પામીને પૂતગળ કારણે રજકણો ભેગા થઈ અને કર્મ બંધાય છે, છતાં પણ એ પૂતગળના પરિણામો આત્મા કરતો નથી. પૂતગળના પરિણામો પૂતગળ પોતે કરે છે. પૂતગળના પરિણામો એ પૂતગળથી અભિન્ન છે, પૂતગળથી જુદા નથી, અને એની ક્રિયા પરિણતિ જે થાય છે એ પણ પૂતગળની છે, એ જીવની નથી. માટે અહીંયા એમ કહ્યું કે પરંતુ પૂતગળના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ તે આત્મા પોતાના પરિણામને અનુરૂપ એવા પૂતગળના પરિણામને, પૂતગળના પરિણામ કેવા છે કે જે પૂતગળથી અભિન્ન છે અને પૂદગળથી અભિન્ન પરિણતિ માત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને એ આત્મા કરતો નથી એટલે તેને કરતો ન પ્રતિભાસો. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો, આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો, પૂદગળના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો, ક્યારે પૂદગળના પરિણામને કરતો તો ન લાગો, ન જણાવો, ન પ્રતિભાસો. આત્માની અને પૂદગળની બંનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે પૂદગળના પરિણામો પૂદગળને કારણે થાય છે અને એના પરિણામને કરતો આત્મા હોઈ શકે જ નહીં, છતાં પણ આત્માની પોતાની અને પૂદગળની બંનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યા દ્રષ્ટિ છે. જડ ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય એ મોટો દોષ ઉપજે છે. જળ અને ચેતન બંનેની એક ક્રિયા, કેમ કે જળની ક્રિયા આત્મા કરી શકતો નથી, ચેતન ભગવાન આત્મા પોતાની ચૈતન્ય ક્રિયા કરે, જ્ઞાન ક્રિયા કરે, જળના કાર્યો એ કરે નહીં, છતાં એ ચેતનની ક્રિયા એ કરે અને જળની ક્રિયા કરે એટલે કે જળ અને ચેતન બંનેની ક્રિયા કરે. હવે પહેલા આપણે એ વાત તો સમજી ગયા છીએ કે ક્રિયા છે, ક્રિયા છે તે પરિણામથી જુદી નથી અને પરિણામ છે તે પરિણામીથી જુદા નથી. એટલે જળની ક્રિયા છે તે આત્મા કરે તો આત્માથી એ ક્રિયા જુદી નથી અને જળના પરિણામ પછી આત્માથી જુદા ન ઠરે. હવે જળના પરિણામ જે છે એ અને ચેતન પરિણામ પોતાના પરિણામ એ બંને જો એકરૂપ થઈ જાય તો શું થાય? એટલે અહીંયા કહે છે કે જળ ચેતનની એક ક્રિયા હોય, બંને પરિણામ એક જ જગ્યાએ થતા હોય તો પછી જળ અને ચેતન એકરૂપ થઈ જાય અને એમ થતા તો દ્રવ્યનો નાશ થાય. જળની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય. બીજી રીતે સાદી રીતે જો સમજીએ તો એમ પણ કહી શકાય કે એક દ્રવ્ય જો બીજા દ્રવ્યને ફેરવી નાખે તો એ બીજા દ્રવ્યને ગમે તે દ્રવ્ય ફેરવી શકે. એક એ નામનું દ્રવ્ય લઈએ એને બધા જ દ્રવ્યો ફેરવવા માટે સમર્થ થઈ જાય. એ નામનું દ્રવ્ય છે એ પોતે પોતાનું પરિણમન જાતે કરતું હોય, એની અંદર બી સી ડી ઈ એફ બધા જેટલા લેવા હોય એટલા લઈએ, આપણે બધા જ દ્રવ્યો જો એમાં કંઈ પણ કરી શકતા હોય તો શું થાય? એ દ્રવ્યનું સ્વરૂપ કેવું થાય? અને આ વાત લઈએ તો બધા દ્રવ્યો માટે, જગતના બધા દ્રવ્યો માટે જો લેવામાં આવે તો કોઈ દ્રવ્ય પોતે પોતા રૂપે રહી શકે જ નહીં, તો જગતનો નાશ થાય, જગતનું આવું સ્વરૂપ હોઈ શકે જ નહીં, રહી શકે જ નહીં, એટલે બહુ મોટો દોષ આવે, સર્વનો લોપ થઈ જાય એવો મોટો દોષ ઉપજે. હવે આના સંબંધી આપણે વધારે વિસ્તાર અને પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એ આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવરતે જયતે પ્રણમો પદ દેવરતે જયતે